સત્યની શોધમાં આજે ચોથા પ્રકરણમાં મિત્રો જોઈશું અદાલતમાં. કેદખાનાની કોટડીની અંધારી એકાંતે બેસીને પોતાની તમામ આપદાના આંસુડા અને ધ્રુસ્કા ઠલાવવાનો ઠીક અવસાદ સામાન્ય સાંપડી ગયો. આથી વધુ બદનામી અને શરમ એની કલ્પનામાં આવી શકી નહીં. એ સાબુત કાંડા બાવડાવાળો જોવાને પ્રામાણિક મા બાપના છોરુએ એક તો ભીખ માગીને ખાધું અને બીજું એ જેલમાં પડ્યો. ગામડાના મહેનતો મા બાપના પાપ ભીરુ ફરજંદને મન જેલ એટલે તો કાળામાં કાળા ટીલી. આજે મારી બા જીવતી હોત તો એને શું થત? આપઘાત કરવા જેવું થત. બાનું નામ સાંભળતા જ શામળને યાદ આવ્યું કે પોતાની બગલ થયેલી તો પોતે પેલી માલગાડીને ડબ્બામાં જ ભૂલી આવ્યો છે. વાલી બાની છાબી પણ એમાં રહી ગઈ. બીજી શોધ એ રાતે શામળે આ કરી. બેકાર અને ભૂખ્યા પેટે રજરનાળાઓને ઠેકાણે પાડવા સારું શહેરમાં આ તુરંગવાસનો બંદોબસ્ત કરવામાં આવેલો છે. રડતા રડતા એ એકાએક થીજી ગયો. બાજુની કોટડીમાંથી એને કાને એવી કારમી ચીસો પડી કે જે ચીસોમાં કાળા માથાના માનવી કરતા કોઈ બિલાડી જેવા પશુનો જ અવાજ લાગે. શામળ સાંભળી રહ્યો, એનું અંતરક્ષ અંતર દળાતું રહ્યું. હવે ચૂપ કર રાંડ ડાકણી. તુરંગની પરસાળમાંથી પહેરગીર અને ત્રાળ વળી. સામળ સમજ્યો કે કોઈ ઔરતના કંઠમાંથી એ ચીસો ઉઠે છે. પહેરગીરના એ સંબંધ સંબોધને તો પહેલી ઔરતની જબાનના તમામ તાળા ઉખેડી નાખ્યા. એ સ્ત્રીના કંઠમાંથી ગાળો અને ચીસોના ધોધ વહેતા થયા. ગામડિયા છોકરાએ અવતાર ધરીને અગાઉ એક પણ વાર આવી ગંદી વાણી સાંભળી નહોતી. માનવ જીવનની અંદર આટલી ગંદકીના ગંજત સંઘરાય હશે એવી સામાન્ય ગમ જ નહોતી. જાણે કોઈ ઊંડી ગટર કોઈ ખાળકુવો ફાટી નીકળે છે અને એ બધી બદબો ઝરતી હતી એક ઔરતની હોઠ વચ્ચેથી. જિંદગીમાં જોયેલ સાંભળેલ તમામ સુંદરતાને અને પવિત્રતાને જાણે આ 10 મિનિટના નરક ધોધે ગંધવી નાખી. દરમિયાન શામળ પોતાના શરીરની ચામડી ચીરાઈ ન જાય એટલા માટે જોરથી ખંજવાળી રહ્યો હતો અને રૂએ રૂએ કશાક ચટકા ભરાતા હતા. ખંજવાળી ખંજવાળીને એ બળતરાની લાય લાગતા એને સૂજ્યું કે પોતે ચાંચળ માંકડ જુઓ અને જુવાથી ભરેલી એક પથારીમાં પડ્યો હતો. ઠેકીને એ કોટડીની વચ્ચોવચ્ચ જઈ પડ્યો. જીવનમાં અગાઉ કદી આવી વલે નહોતી થઈ. એનું ગામડિયું ઘર માટીનું છતાં ચોખ્ખું ગૌમૂત્ર છાંટેલું લીમડાની ધુમાડીથી રોજ સાંજે વિશુદ્ધ થતું હતું. એને બદલે અહીં એની તમામ લાઈ લાજી વચ્ચે એને તુરંગની કાળી કોટડીમાં જીવડા ભક્ષી રહ્યા હતા. પ્રભાતે એને જુવારના લોટની કાંજે મળી. 2 કલાક બાદ એને અદાલતને લઈ જવામાં આવ્યો. ચૂનો છાંટેલી સફેદ દિવાલો, મોટો ખાલી ઓરડો, મુઠ્ઠીભર પ્રેક્ષકો, સફેદ કેસવાળા કોઈ માતબર વેપારી આવીને કશોક વેશ ભજવતા હોય તેવા સાંગમાં બિરાજમાન મેજિસ્ટ્રેટ અને કેદીઓની લાંબી કતાર ઉપર 2 પહેરગીરો નામ બોલાતું જાય છે. એક પછી એક કેદી બાઘોલા દિશા શૂન્ય ચહેરે પિંજરામાં ઉભો થાય છે. 2-4 વાતોની પૂછપરછ સાહેબની અને વકીલની વચ્ચે સપાટામાં પતી જાય છે અને પ્રત્યેક કેદીને સજા ફરમાવતી વખત આવે છે કઈ જમાનાથી ચાલતી આવેલી રસમ મુજબ અદાલતના યંત્રો બસ ચાલી રહેલા છે. પાટા પર જાણે ટ્રેન દોડી જાય છે. માનવતાને ઓળખવાનો ત્યાં અવકાશ નથી. વહીવટી કામની ભીડા ભીડ છે ને થોભવાનો કોઈને સમય નથી. પણ પછી સામળનું નામ પોકારાયું. 100 ગુનો ભામટાવેડાનો. ન્યાયમૂર્તિએ આરોપીને પૂછ્યું, તારે કંઈ કહેવું છે? પણ સાહેબ, સામળ બોલવા ગયો તેટલામાં બાજુએ ઉભેલા પોલીસે એને કમરમાં હળવો ઠોહો મારીને શીખવ્યું. નામદાર કહે, નામદાર, મારી પાસે એક દમડી નથી. હું આખો દાડો કામ ધંધો શોધતો હતો. તારે કોઈ સગું કે ઓળખેતો છે આ ગામમાં? ના નામદાર. શી રીતે આવ્યો અહીં? માલગાડીમાં ચડીને. વારું છોકરા, તું ક ઠેકાણે આવ્યો છે? અમારે આ લક્ષ્મીનગરમાંથી તો ભામટાવેડાને રજડો વેડાને ઘસી ભૂંસીને સાફ કરી નાખવા છે. 30 દિવસની સખત મજૂરીની કેદ. ચાલો બીજો કેસ. પણ નામદાર, સામળ સાસ ભર્યો બોલવા મળ્યો. બીજો કેસ. મેજિસ્ટ્રેટે ફરી બમ પાડી. પોલીસે સામળને ધકેલ્યો અને સામળે ચીસ નાખી. પણ નામદાર, મને જેલમાં સીધ મોકલો છો, મારો વાંક નથી. હું નીતિદાર છોકરો છું. હું કામ ધંધો શોધતો હતો. મેં કશું કર્યું નથી. મારા ઉપર દયા કરો. સિપાહીએ એની સાથે જડતા આદરી. સાવણ પોતાના શરીરને ઝોંટા વાલ ગયો. એની ચીસોમાં કંઈક એવું તત્વ હતું કે જેથી મેજિસ્ટ્રેટ થોબિયાને પૂછ્યું, રહો શું છે અલ્યા? નામદાર, હું નૂંટાઈ ગયો, તેમાં મારો સો ગણો, અને હું મહેનત મજૂરી માંગુ નહીં તો બીજું શું કરું? તમને ખબર નથી નામદાર, પણ હું પ્રમાણિક મા બાપનો જ પુત્ર છું. મને જેલ મળશે એવો વિચાર પણ જો મારા બાપુને આવ્યો હોત તો એને મરવા જેવું થત. નામદાર, એણે મને ઉછરીને મોટો કર્યો, તે ભીખવા કે ચોરવા સારું નહીં, પણ મહેનતનો રોટલા ખાવા સારું. આ મારા શરીર સામે તો જુઓ નામદાર, મજૂરી વિના આવું શરીર હોય કદી? કહેતા કે સામણે કોર્ટ વચ્ચે બાયો ચડાવવા માંડી. વારો, તારો બાપ કોણ હતો? રામપરા ગામનો ખેડૂ હતો નામદાર. અહીંની લક્ષ્મીનંદન ફેક્ટરીના શેર લીધા, એમાં અમારું નખો દોડ્યું, નહીતર. સાચો છોકરા, હું પણ એ લક્ષ્મીનંદનની લાણમાં આવ્યો છું. મેજિસ્ટ્રેટને સહાનુકંપા ઉપજી. અદાલતમાં પ્રેક્ષકો હસી પડ્યા અને સામળ શરમાઈ ગયો. નામદાર, હું માફી માંગુ છું. કંઈ નહીં ભાઈ સામળ, જા લક્ષ્મીનંદન ફેક્ટરીના નામ પર તને હું એક તક આપું છું. ફરી મને કદી અહીં માવ ના બતાવતો. હા કે કદી નહીં આવું, પણ હું ક્યાં જાઉં? લક્ષ્મીનગરમાંથી બહાર. પણ શી રીતે? મારી કને પૈસા નથી. મને તમે નામદાર કંઈ કામ ધંધો ન અપાવો? ના ના, હું દિલગીર છું. આ અઠવાડિયે મેં 3 જણાને ધંધો અપાવ્યો, હવે હું ચોથાને ઠેકાણે પાડી શકું એમ નથી. પણ ત્યારે? આ લે, મારા ગજવામાંથી હું તને 1 રૂપિયો આપું છું, મારે ભીખ નથી જોઈતી. તું કામ ધંધે વળગે ત્યારે મને મોકલી આપજે, લઈ લે. ચાલો, કેદીને છોડી મૂકવામાં આવે છે, બીજો કેસ. મેજિસ્ટ્રેટ પાસે ખુરશી પર એસેસર તરીકે ગૃહસ્થ બેઠેલા તે બોલી ઉઠ્યા, માફ કરજો હું વચ્ચે બોલું છું, પણ એ છોકરાને માટે હું કંઈક કામ શોધી આપીશ. સરસ વાત પ્રોફેસર ચંદ્રશેખર. છોકરા જો, અહીંની એક મોટી કોલેજના વિદ્વાન અધ્યાપક ચંદ્રશેખર સાહેબ છે, એ તને ધંધો શોધી આપશે. લે આ મારું કાર્ડ છોકરા, તું કાલે મારી પાસે આવજે. શામળકો અજબ આભારભીની આંખે આ સોનેરી ફ્રેમના ચશ્માવાળા તારણહાર તરફ તાકી રહ્યો. શી વિદવત્તા જળહળતી હતી એના ચહેરા ઉપર, શી કરુણા, ભાવોની ધારાઓ ટપકતી હતી જાણે. પોતાનું બાવડું પોલીસના વજ્રપંજામાંથી છૂટી ગયું છે એટલું ભાન થતા તો સામળ સસડાટ બહાર નીકળી પડ્યો. એના અંતઃકરણમાં દીવા થઈ ગયા. આખરે બસ મને પગથિયું મળી ગયું. આખરે આ દુનિયાનું કઠોર ઉપલું પડ ભેદીને હું અંદર દાખલ થઈ શક્યો, માનવતા તેમજ હમદર્દીના દર્શન કરી શક્યો. હવે ફરીથી અહીં મારે આ ભયંકર અનુભવમાં નહીં ઉતરવું પડે. હવે તો એનું જીવતર ખીલે બંધાઈ ગયું. એ સીધો સટ ચાલ્યો ગામ બહાર નીકળી ગયો. નદી કિનારાને નિર્જન સ્થાન પર આવ્યો. ત્યાં કપડાં કાઢીને ધૂળમાં ચોળી ધબધબાવી નાખ્યા, સૂક્યા. પછી પોતે આખે શરીર અને માથામાં વેકુર ઘસીને માસણ માંજે એમ અંગે અંગ સાફ કર્યું. પછી કપડાં પહેરીને પહોંચ્યો એક ખોજાની દુકાને. ધાણી દાળિયા લઈને એક નળની ટાંકી પાસે બેસી નિરાંતે ચવાણું ચાવ્યું, પાણી પીધું. સાંજ પડતી હતી. સૂવું ક્યાં એ સવાલ સામે આવીને ભર્યો. ભાઈબંધ પોલીસની ભૈરવ મૂર્તિ પણ નજર સામે તરવરી રહી. મિત્રો, આ હતી ચોથા પ્રકરણની રજૂઆત અદાલતમાં.